તારીખ 30/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 266 અને 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 73
જગતની અંદર બંધનો વિષય રૂઢિગત રીતે એવા પ્રકારે પ્રસિદ્ધ છે કે જીવ કર્મને બાંધે છે, અથવા જીવ કર્મને ગ્રહણ કરે છે, અથવા જીવને કર્મ બંધાય છે. આવી પ્રચલિત વાત છે. હું તે વિષયમાં વિચારવાન જીવને વિચારતા કરી મૂક્યા છે કે અરૂપી પદાર્થ એવો આત્મા, રૂપી એવા પુદ્ગલ રજકણોને, પુદ્ગલ પદાર્થોને, રૂપી પદાર્થને ગ્રહણ કરે, આ કેવી રીતે બને? અમને તો આશ્ચર્ય થાય છે. અરૂપી પદાર્થ એની જાત જુદી છે, રૂપી પદાર્થની જાત જુદી છે, તો અરૂપી રૂપીને કેવી રીતે ગ્રહણ કરી શકે? છતાં જે પ્રચલિત વાત છે કે જીવ કર્મથી બંધાય છે સંસારમાં, પણ એ સંબંધમાં જીનનો સિદ્ધાંત કેવો છે, જીનેશ્વરનો સિદ્ધાંત કેવો છે, એ જીવ જાણતો નથી. એટલે બંધના સ્વરૂપને જીવ સમજતો નથી. જો બંધના સ્વરૂપને સમજે તો મોક્ષના સ્વરૂપને પણ સમજે. મોક્ષ એટલે બંધની નિવૃત્તિ કેમ થવી, બંધની આવૃત્તિ કેમ થાય છે એ જો સમજાય તો બંધની નિવૃત્તિ કેમ થાય એ પણ સમજાય. પણ જીવ બંધન જાણે નહીં, જીવ બંધનને જાણતો નથી. એટલે ખરેખર આ વિષયમાં જીનેશ્વરનો સિદ્ધાંત કેવો છે? વાત એક કડીમાં સસ્પેન્સમાં મૂકી છે, પછી એ વાતનું પોતે સમાધાન નથી આવ્યું. આ એક અચરજ છે એમ કરીને વાત છોડી દીધી છે વિચાર કરનારા ઉપર. પછી બંધનું સ્વરૂપ જીનેશ્વરે કેવું કહ્યું છે અને જીવ કર્મ બાંધે છે, ચૈતન્ય હોવા છતાં અચેતન કર્મને બાંધે છે, તો એ વિષયમાં શું સ્પષ્ટીકરણ અને સમાધાન છે? એ બંને વાત એમણે કરી નથી આપી. તે વાત એમણે વિચારક જીવ ઉપર, મુમુક્ષુ જીવ ઉપર છોડી દીધી છે. વિચારવું હોય તો એમ વિચારી શકાય કે જીવને રાગ બંધન છે. બંધનનું જે સ્વરૂપ છે એ અરૂપી પદાર્થનો અરૂપી ભાવ જ છે. જીવને રાગ બંધન છે, અથવા દ્વેષ બંધન છે, અથવા મોહનું બંધન છે. બંધન છે એટલે એમાં પોતે બંધાયેલો, પકડાયેલો પોતાને અનુભવ કરે છે. જે જે કાળે જે જે પ્રકારના રાગાદી પરિણામ થાય છે તેવો જ હું છું એવું તન્મય ભાવે પોતે વેદન કરે છે, અનુભવન કરે છે, એ જીવને ખરેખર બંધન છે. એમાં રહેલો જે રસ એકત્વ ભાવે એ બંધન છે. રાગોદગાર મહારસે મંદધિકાર સમય સાથે જીવના પ્રદેશે ચોક્કસ કાળ સુધી સ્થિત થાય છે એને બંધાય છે એમ કે છે. કોઈના આધાર નહીં, એને જરૂર નથી. એટલે ક્ષેત્ર બગડ્યું. ખરેખર તો આમ જેવો તો ક્ષેત્ર આપણે એનો વિચાર કરીએ તો આ આત્મા આકાશનું જે ક્ષેત્ર રોકે છે અત્યારે એ ક્ષેત્રે કારમણ વર્ગણા ભરેલી છે. કારમણ વર્ગણા બ્રહ્માંડમાં ખીચો ખીચ ભરેલી છે કારમણ પરમાણુ. તો જ્યાં જ્યાં આ આત્મા અહીંયા હોય અહીં ગમે ત્યાં જાય આવે ત્યાં ત્યાં કારમણ વર્ગણા એ ક્ષેત્રે હોય છે. જ્યારે આ જીવ કોઈ પણ પ્રકારનો વિભાવ ભાવ કરે છે ત્યારે તે જ ક્ષેત્રે રહેલા કાર્બન પરમાણુઓમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિનો આવિર્ભાવ થાય છે. કોઈમાં જ્ઞાનાવરણીની પ્રકૃતિનો, કોઈમાં દર્શનાવરણીનો, કોઈમાં મોહનીનો, કોઈમાં અંતરાયનો, કોઈનો ખાતા સાતા દેવેદનીનો. એમ તો એ પરમાણુ ક્યાંય ક્યાં આવતા નથી, પણ તે ત્યાં રહેલા જે પરમાણુ તે પરમાણુમાં જે પ્રકૃતિનો આવિર્ભાવ થયો તેને આશ્રવ કહીએ, દ્રવ્ય આશ્રવ, પુદ્ગળ આશ્રવ. અને તે પરમાણુ પછી આ જીવ જ્યાં જ્યાં ગમન કરે ત્યાં ત્યાં સાથે ને સાથે રહે, ઉદય ન થાય ત્યાં સુધી. ઉદય પછી છૂટા પડી જાય, પછી ફરી જાય, પણ નહીતર ત્યાં ને ત્યાં સુધી સાથે ને સાથે રહીએ. હા, તો એને એમ કહે છે કે એ ચોંટેલા રહ્યા છે માટે સાથે આવે છે, ચોંટ્યા છે ને માટે સાથે આવે છે. ખરેખર ચોંટવાની ચોંટવાનો કઈ પ્રશ્ન નથી, એ પોતાના કારણે છે. જે પોતાના કારણે ગમન કરે છે, આ શરીરના પરમાણુ પણ સાથે સાથે ગમન કરે છે, પોતાના કારણે કરે છે. અને કાર્બન તેજસના જે પરમાણુ છે, ત્રણ શરીર છે, કાર્બન શરીર, તેજસ શરીર અને અવતારિક શરીર. એ ત્રણેય શરીરના જે પુદ્ગળ પરમાણુ છે એ જ્યાં જ્યાં જીવની ગતિ થાય છે ત્યાં ત્યાં જ્યાં સુધી એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ત્યાં સુધી સાથે ને સાથે ગતિ કરતા માલુમ પડે છે. પણ બંને પોતપોતાના કારણે છે, પુદ્ગળ પુદ્ગળના કારણે છે, પરમાણુ જીવ જીવના કારણે છે. પણ અમુક કાળ સુધીનો નિમિત્ત નૈમિત્તિક સંયોગ સંબંધ જોઈને એ બંધાણા છે એમ કહેવાનો રૂઢિગત વ્યવહાર છે. બાકી રૂપીને રૂપીને બંધાય કેવી રીતે? ફરી બંધ થવા માટે સ્પર્શ ગુણની પર્યાયની ચિકાસ જોઈએ. ઉદ્ગળ પુદ્ગળને સંબંધ થવા માટે પણ પરસ્પર ઉદ્ગળના સ્પર્શ ગુણની ચિકાસનો પર્યાય હોય તો બંધાય. રેતીનો પિંડલો નહીં થાય, માટી માટીનો પિંડલો થશે, કેમ કે રેતીમાં ચિકાસ નથી ને માટીમાં ચિકાસ છે. એમ જીવને તો સ્પર્શ ગુણ જ નથી, ઉદ્ગળમાં સ્પર્શ ગુણની પર્યાય છે, જીવને તો સ્પર્શ ગુણ નથી. માટે એને પણ એ રીતે બંધ થવાની કોઈ વૈજ્ઞાનિક પરિસ્થિતિ નથી. છતાં એ ક્ષેત્રે સાથે રહે છે ઉદયકાળ પર્યંત, એટલે એને બંધન એવું નામ આપ્યું છે સંયોગ જોઈને. તો બંધને કારણ પોતપોતાનું છે, એવો દ્રવ્યબંધનું એવું સ્વરૂપ છે. અને ભાવબંધમાં જીવ પોતે રાગ રસથી તન્મય ભાવે રાગમાં સ્વયંનો પોતાનો અનુભવ કરે છે, એ રૂપે પોતાનો અનુભવ કરે છે, એ એને બંધન છે. એટકો બંધ એટલે પ્રતિબદ્ધ પાયમો. જીવ વિભાવ ભાવમાં પ્રતિબદ્ધ પાયમો તેને ભાવબંધન કહેવામાં આવે છે. પોતાનું કારણ છે એમાં, પરમાણુ ને પોતાનું કારણ છે, જીવ ને પોતાનું કારણ છે, સ્વતંત્ર
પરમાણુ આવિર્ભાવ થાય
ત્યારે સ્વતંત્ર છે,
નિમિત્ત
ઉદય આવે છે ત્યારે પણ સ્વતંત્ર છે. કયા કર્મ ને જીવ ઉદયમાં લાવી શકે, કયા કર્મ ને ફેરવી શકે? અનંત ચતુષ્ટય તૃપ્ત આર્યંત પરમાત્માને. તો અનંત જ્ઞાનની સાથે એક અનંત વીર્ય નામનો પુરુષાર્થનો ગુણ પ્રીત્યો. અનંત પુરુષાર્થ હોવા છતાં આયુષ નામ વેદની જે પ્રચાર છે એ આયુષ કાળે પૂરા થશે, એ પહેલા નહીં પૂરા થાય. ત્યારે એને પરસ્પર સ્વતંત્ર એવો સંબંધ છે કે આયુષ પૂરું થશે ત્યારે પૂરા થશે. એમાં સિમંદર ભગવાન 1 કરોડ તો જે બાકી છે હરિયન દશામાં એ પૂરું કરે છૂટકો છે. પૂર્વે જે રાજભાવથી નિબંધન કર્યું છે આયુષનું આદિનું, એમાં અનંતગીરી એ કામ ન કરે. જોકે અનંતગીરી તો આત્મામાં જ કામ કરે છે. અલ્પવીર્ય હોય કે અનંતગીરી હોય, આત્માનું વીર્ય આત્મામાં કામ કરે છે. આત્માનું વીર્ય જળ કુદરતમાં કામ કરતું નથી. કોઈ પરપદાર્થમાં કામ કરે એ સિદ્ધાંત બહારનો વિષય છે. દ્રવબંધ કેવી રીતે કયો છે, ભાવબંધ કેવી રીતે કયો છે, એ જગતની અંદર બંધ ની વાત પ્રસિદ્ધ છે. પણ કેવી રીતે બંધ થાય છે અથવા બંધ નું સ્વરૂપ શું છે એ જીવ જાણતો નથી. ખબર હોય કે ના, પણ જે થાય છે એ તો થાય છે. જે થાય છે એ તો પદાર્થ ના ગુણધર્મ ખબર હોય તો ઘેર ખાય અજાણપણે તો ન મરે કેમ કે ખબર નથી. એવું કઈ ખરું છે એવી રીતે ખબર ની સાથે સંબંધ નથી. વસ્તુનું જે સ્વરૂપ છે એ સંબંધીનું જીવને જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, પદાર્થ તો પદાર્થના ગુણધર્મ પ્રમાણે જ પરિણમન કરશે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને જ્યાં સુધી દેહ દ્રષ્ટિ હતી એટલે દેહ કે હું, દ્રષ્ટિ એટલે જેમાં અસ્તિત્વ ગ્રહણ થાય છે એવો જીવનો ભાવ, હું પણ એવા ભાવથી, હું એવા ભાવથી પોતાનું અસ્તિત્વ અનુભવાય છે એને દ્રષ્ટિનું પરિણમન કહે છે. દેહ દ્રષ્ટિમાં હું દેહ સ્વરૂપ છું એવો અનાદિથી પહેલેથી આવી જીવની દ્રષ્ટિ છે તેથી દેહ સ્વરૂપે પોતાને ભાસે છે. તેથી ભાષો દેહ, જીવ જીવ સ્વરૂપે ભાસતો નથી, દેહ જીવ સ્વરૂપે ભાસે છે. તેથી ભાષો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મા, હવે જ્યારે આત્માની દ્રષ્ટિ થઈ આત્મામાં હું પણ થયું ત્યારે ગયો દેહથી નહીં, ત્યારે દેહથી એનો સ્નેહ છે, દેહ ઉપર એનો જે રાગ છે, દેહ સાથેની જે એકત્વ બુદ્ધિ છે એ છૂટે છે. જડચેતન સંયોગ ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો માખે તેને ભગવાન. જળ અને ચેતનનો આ વિશ્વની અંદર જે સંયોગ છે, એક સાથે રહેવાનો પ્રકાર છે એ અનાદિ અનંત છે. એ અનાદિ અનંત છે. એ ખાણ એવી છે કે એ ખાણમાં આ ખાંડ ક્યારે પૂરી થતી, સદાય અનંત જીવો, અનંત પરમાણુઓ, જળ અને ચેતનનો સંયોગ આ વિશ્વમાં રહેવાનો. અથવા વિશ્વ એમ કહેતા જળ ચેતનના સંયોગ રૂપ પરિસ્થિતિ એને જ વિશ્વ અથવા જગત કહેવામાં આવે છે. કોઈ કરતા તેનો, એનો કોઈ કરતા નથી, ઈશ્વર કરતા એવો એમને અભિપ્રાય છે. એનો આમાં નિરાકરણ છે, નિષેધ છે કે કોઈ એનો કરતા નથી. ક્યારેય સૃષ્ટિને, વિશ્વને કોઈ ઈશ્વરે ઉત્પન્ન કરી છે એ વસ્તુ સ્થિતિ નથી. એમ જ્ઞાનેશ્વર ભગવાને દિવ્ય ધ્વનિમાં 100 ઇન્દ્રોની સભામાં સમવસરણ મધ્યે આ રીતે ભાઈખું છે, પ્રકાશિત કર્યું છે દિવ્ય ધ્વનિથી. મૂળ દ્રવ ઉત્પન્ન નહીં. જે મૂળ દ્રવ છે એ મૂળમાં એની ઉત્પત્તિ થતી નથી. એમ કહેવાય કે આ જીવ જન્મ, પણ ખરેખર જીવ નથી જન્મ. જીવ અને દેહનો સંયોગ થયો છે એને જન્મ થયો એમ કહેવામાં આવે છે. મૂળ દ્રવ ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, અને એનો સર્વનાશ થાય, અભાવ થાય એવું પણ કદી બનતો નથી. એટલે અનંતા રજગણો જળ, અનંતા જીવો, એમાંથી ક્યારે એક પદાર્થ ઘટતો નથી, એક પદાર્થ ક્યારે વધતો નથી. જગતના પદાર્થોની સંખ્યા ત્રણે કાળે જેટલી છે એટલી જ રહે છે. મૂળ દ્રવ ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, અનુભવથી તે સિદ્ધ છે. બાખે જીનવર એમ ત્યાં પણ જીનવરને જીનેશ્વરની વાણીનો આધાર લીધો છે કે અમારો અનુભવ પણ એમ કહે છે અને જીનેશ્વરની વાણી પણ એમ જ કહે છે. જીનેશ્વરને એટલા માટે વચ્ચે લીધે છે કે સર્વજ્ઞ પરમાત્મા છે, એમના જ્ઞાન બાર કોઈ વાત નથી. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય સમય ભેદ અવસ્થા જોઈ છે. પહેલા પદમાં જે આગળ નીકળી છે એ જ વાત દોહરાવી છે. મૂળ દ્રવનો નાશ થતો નથી, એટલે જે છે હોય એટલે જે છે એનો કદી નાશ થતો નથી. આગળ પાછળ વાત લીધી છે. અને નહીં તે હોય એટલે મૂળ દ્રવ છે એ છે કે નહીં હોય એવું કદી નહીં થાય. નહીં તે નહીં હોય નવી કોઈ ઉત્પત્તિ થશે નહીં. મૂળ દ્રવ કોઈ નવું ઉત્પન્ન થતું નથી, જે છે એનો કદી નાશ થતો નથી. એવું ઉપર નીકળીને વાત કરીને કરે છે. એમાં બી ઉલટી સ્મૃતિ કરીને એક સમય તે સૌ સમય ભિન્ન અવસ્થા જોઈ. અત્યારે જે પદાર્થ દેખાય છે તે સદાય છે, ફક્ત ફેરફાર એની અવસ્થાનો છે. ભેદ દેખાય છે, મનુષ્ય છે એ દેહ દેખાય છે, તો અવસ્થા ભેદની વાત છે. બાળક છે તે યુવાન થાય છે, અવસ્થા ભેદની વાત છે. તેનો તે પદાર્થ છે એમ કેવું છે. આ રીતે પદાર્થનું વિજ્ઞાન છે એ થતું છે આ પદની અંદર મુખ્યપણે. હવે એ જ દોરાને ઉદ્દેશાત્મક જે વાત છે એની એક જ કડી આ પદની અંદર રહી છે. એમાં સદગુરુ પ્રત્યે બહુમાન વ્યક્ત કરેલું છે કે પરમ પુરુષ પ્રભુ છે. સદગુરુ છે એ પરમ પુરુષ છે. પરમ આથી આગળ કોઈ પુરુષ છે પોતાને જે બહુમાનને યોગ્ય, સ્તુતિને યોગ્ય જે છે એ સદગુરુ પરમ પુરુષ છે. પરમ એટલે સર્વોત્કૃષ્ટ એમ ને. પરમ સુખધામને દેનારા છે, પરમ જ્ઞાનને દેનારા છે. એટલે એ પોતે જ પરમ જ્ઞાન સ્વરૂપ છે અને પોતે જ પરમ સુખ સુખધામ સ્વરૂપ છે. અમારા તો સુખનું ધામ છે, આશ્રય સ્થાન છે, એટલે સુખધામ કહેવામાં આવે. જેને આપ્યું ભાંડે જેને રહ્યું એને અમે સદાને માટે પ્રણામ કરીએ છીએ. પ્રણામ પછી 264 નંબરનો પાઠ છે. એમાં જ્ઞાનના વિષયમાં જ્ઞાન કોને કહેવું અથવા જીનેશ્વર દેવે જ્ઞાન કોને કહ્યું છે, જીનેશ્વર દેવે ખરેખર જ્ઞાન કોને કહ્યું છે એને કઈ સંભળાવે છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. એ ભવ્યો એ લાયક જીવો જીનવર તેને જ્ઞાન કોને કહ્યું છે એનું હું અહીંયા વર્ણન કરું. જો હોય પૂર્વ ભણેલ નવપણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન વાયખું. પૂર્વ સર્વ કયા વિશે છે જીવ કરવા નિર્ભર કહે છે જ્ઞાન તેને સર્વભોગ્યો. નવ પૂર્વ એટલે અગિયાર અંગ પૂરા થયા પછી બારમા અંગના ચૌદ પૂર્વ છે, તેમાંથી મિથ્યા દ્રષ્ટિ જીવને આગમ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન અગિયાર અંગ ઉપરાંત નવ પૂર્વ સુધીનું છેલ્લી અદે થાય છે. પછી આગળ દસમા પૂર્વનું નથી થતું, સમયસર છે એ દસમા પૂર્વમાંથી છે. સમયસરનો જે ઇતિહાસ હતો ઘાતમાં લખો છે એ દસમી વસ્તુ કે દસમું પૂર્વ એમ કહી શકે, પણ અગિયાર અંગ ને નવ પૂર્વ સુધીનું જ્ઞાન એટલે અહીં તો પદ છે એટલે અગિયાર અંગ શબ્દનો સમાવેશ નથી થયો, પણ નવ પૂર્વ કયો એનો અર્થ એમ સમજી લેવું કે અગિયાર અંગ ને નવ પૂર્વ એમ. મિથ્યા દ્રષ્ટિ જીવ અગિયાર અંગ ને નવ પૂર્વ ભણેલો હોય પણ જો એને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન ન હોય એટલે સ્વસંવેદન રૂપ અનુભવ જ્ઞાન ન હોય તો એનું અગિયાર અંગ ને નવ પૂર્વનું સર્વ જ્ઞાન છે તે અજ્ઞાન છે એમ આગમ કહે છે. તે નવ પૂર્વમાં પણ એ અગિયાર અંગ ને બાર અંગમાં એ વાત છે કે જેને આત્માને ન જાણ્યો એને અગિયાર અંગ ને નવ પૂર્વ જાણ્યા તે બધું અજ્ઞાન સ્વરૂપે છે. જોકે તે જ્ઞાન આગમને અનુરૂપ દેખાય છે, આગમનો વિરોધ નથી કરતો અગિયાર અંગ ને નવ પૂર્વ હોવાનો, હું જે ભણું છું એને એને વ્યવહાર શ્રદ્ધા એવી રીતે છે કે બરાબર છે આગમ કહે છે એમ જ વસ્તુનું સ્વરૂપ છે, બુદ્ધિ વિજ્ઞાન એની એમ કહે છે. છતાં પણ આત્મજ્ઞાનના અભાવમાં અજ્ઞાન ગણવામાં આવ્યું છે. એ આગમની સાક્ષી છે. એ પૂર્વ સર્વ કયા વિશે મલિન ભાવ મટે શુદ્ધિ થાય આત્મશુદ્ધિ થાય એ હેતુથી કયા છે એટલે ગુણદોષ નો જ વિષય છે સીધો. શાસ્ત્ર છે એ જીવને નિર્મળ કરવા માટે છે, એ સ્વરૂપ મલિનતાનો નાશ કરવા માટે છે. જીવન કહે છે જ્ઞાન, જે જ્ઞાન એ રીતે જીવને નિર્મળ કરે આત્મશુદ્ધિ કરે આત્માનું શુદ્ધિકરણ થાય જેનાથી એવા જ્ઞાનને જીવન જ્ઞાન કહે છે એમ એ ભણવું તમે સાંભળો. જો જીવને નિર્મળતા ન પ્રાપ્ત થતી હોય તો એનું બધું જ્ઞાન અજ્ઞાન સમજો. આમ જ્ઞાનને અને આત્માની શુદ્ધિને અવિનાભાવી સંબંધો છે એમ કહેવું છે. જો આત્માની શુદ્ધિ ન થતી હોય તો જ્ઞાન બધું અજ્ઞાન, કાંઈ વિચાર કરવાની જરૂર નથી. લોકો એમ કહે છે કે ભાઈ જો એને જ્ઞાન છે કે નહીં એ આમ વાત કહે છે કે નહીં, આત્મશાસ્ત્ર કહે છે એવી જ વાત કહે છે કે નહીં એમ લોકોને ભ્રમ થાય છે એમ નહીં. એનો આત્માનિર્મળ થયો, આત્માનિર્મળ થાય તો જ્ઞાન છે, આત્માનિર્મળ ન થતો હોય તો જ્ઞાન નથી. બસ બીજું તું કાંઈ જોઈશ, તું નિર્મળતાને તપાસ કરજે એને જ્ઞાનની તપાસ નહીં કરતો. નિર્મળતાને આધારે જ્ઞાનને સંમત કરજે, જ્ઞાનને આધારે નિર્મળતા છે એમ જોવા જઈએ તો ભૂલો પડી જાય. જ્ઞાન નહી કવિ ચાતુરી નહી મંત્ર તંત્ર જ્ઞાન ભાષા ખરી નહી અન્ય સ્થાને જ્ઞાન ભાઈખું જ્ઞાન જ્ઞાની મા કરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભોગ્યો. ગ્રંથ જ્ઞાન પુસ્તકનું જ્ઞાન કંઠસ્થ હોય, ગ્રંથોના ગ્રંથો કંઠસ્થ હોય તો એને ભગવાન જીનેશ્વર દેવને જ્ઞાન કહેતા નથી. અને ઘણું યાદ રહી જાય છે, જેટલું વાંચે એટલું યાદ રહી જાય. લ્યો એવું મતિ જ્ઞાનમાં એવી સ્મૃતિની તીવ્રતા હોય, જેટલું વાંચે એટલું યાદ રહી જાય. નહીં ગ્રંથમાં એ જ્ઞાન વાંચ્યું, અમે એને જ્ઞાન કહેતા નથી. નાને નહીં કવિ ચાતુરી પવિત્ર શક્તિ હોય ને બહુ સારી પદરચના કરી શકે. લોકો આપીને થઈ જાય. આ કવિ સંમેલનો થાય છે ને, ડાયરાઓ થાય છે, કવિ સંમેલનો થાય છે, એ જ વાક્ય રચનાની ચતુરાઈ હોય કે આમ પદ ગાય કે માણસ વાહ 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 થઈ જાય. મેલી વિદ્યા છે એ જ્ઞાન નથી. મંત્રતંત્ર એ જ્ઞાન નથી. આત્માને નિર્મળ કરે તે મંત્ર સાચો, બાકી એ નિર્મળ મંત્ર છે, એ નિર્મળ જ્ઞાન છે. બાકી બધી વિદ્યા મેલી વિદ્યા છે. આ ભૂતપ્રેતની મેલી વિદ્યા કે છે, મેલી વિદ્યા છે, કેમ કે આત્માને અશુદ્ધિનું કારણ થાય છે. જ્ઞાનની ભાષા ખરી, અને કોઈને બહુ સારું બોલતા કે લખતા ભાષામાં આવડતું હોય તો એ કોઈ જ્ઞાન નથી. સારી વકૃત્વ શક્તિ હોય, સમજાવી શકે છે બહુ સારું એમ લાગતું હોય, કે બહુ સારા લેખોને પુસ્તકો લખી શકે છે, ગ્રંથો લખે છે, માટે એને કોઈ જ્ઞાન છે એમ પણ કદી વિચારવા જેવું નહીં. જ્ઞાનની ભાષા ખરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાઈખું જ્ઞાન જ્ઞાની માં કરો. જેને અનુભવ સંવેદન રૂપ આત્મજ્ઞાન થયું છે, અથવા જે આત્મજ્ઞાન મૂર્તિમંત્ર બીજા સ્થાને ભગવાને જ્ઞાન ભાંખ્યું નથી, અને બીજા સ્થાને જ્ઞાન છે એવી ભ્રાંતિમાં તું ક્યારે પણ ભૂલો પડીશ એમ કહેવાય. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાંખ્યું જ્ઞાન જ્ઞાની માં કરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ આ રીતે જીનવર જ્ઞાન કહે છે એમ તમે સાંભળો. કાગળ ઉપર ચિત્રેલો દીવો છે, અને સત્પુરુષ છે તે પ્રગટ દીવો છે, પ્રકાશ એમ છે. પ્રગટ મોક્ષ સ્વરૂપ છે, પ્રગટ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. એની સાથે આ બધું કોઈ મેળવવા જાય તો વસ્તુ સ્થિતિને સમજ્યા નહીં. આ જીવ દેહ દેહ એવું ભેદ જો હોય તો નહીં, પદખાન લીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાઈખા નહીં. આ જીવ ને આ દેહ એવો ભેદ જો ભાષો નહીં. હવે પ્રસ્થાન પર જાય કે આ સંપ્રદાયની અંદર પ્રસ્થાનની જે પદ્ધતિ છે એને કંઈક ને કંઈક ધર્મ ને ધર્મનું કારણ માનવામાં આવે છે, અથવા મોક્ષના અર્થે કંઈક પણ ક્રિયા કરી એમ માનવામાં આવે છે. ત્યાગ કર્યો ને પ્રસ્થાન કર્યો એમાં ત્યાગ કર્યો. તો કહે છે કે આ જીવ અને આ બહેનું ભિન્નપણું જ્યાં સુધી માથે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ત્યાગ કરે પ્રસ્થાન લે એ મોક્ષાર્થે હોતા નથી. એનાથી મોક્ષરૂપી પ્રયોજન એ દિશામાં કાંઈ પણ સિદ્ધિ થતી નથી. એ પાંચમય અંગે કયો ઉપદેશ કેવળ નિર્ભવ, જે બાર અંગ છે એમાંથી પાંચમા અંગની અંદર આચરણ પીડાંક પાંચમું થયું છે. પાંચમે અંગે કયો ઉપદેશ કેવળ નિર્મળો, એ વિષય એમ કે ત્યાં તેને પછાણનો નિર્મળ ઉદ્દેશ પાંચમા અંગમાં કહ્યો એ બધે કેટલું વાંચ્યું છે. ચોવીસમા વર્ષે કયા અંગમાં શું લીધું છે એ વાત નાખી.
ચમત્કાર
જીવન કહે છે જ્ઞાન કરો કેવળ નહીં બ્રહ્મચર્ય થી ખાલી જગ્યા રાખે છે કોઈ તીખી વાત લખી છે એમ સન્માન કરવામાં આવે છે. આમાં તો જે નિવેદન છે એ જગ્યાએ ખાલી પણ જોવામાં આવે છે કે જ્યાં કઈ જોરથી વાત કરી હોય દ્રવ દ્રષ્ટિથી તીખી વાત કરી હોય કેવળ નહીં બ્રહ્મચર્યથી પછી કેવળ કરીને કોઈ બીજી વાત છે કેમ કે બધે કેવળ કેવળ રહ્યું છે. કેવળ નહીં સંયમ થકી પણ જ્ઞાન કેવળથી કરો નિર્વર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યું. એમાં તો દર નીતિ વાત કરેલી છે કેમ કે ચાર નીતિના પદ છે એમાં આ અઢી નીતિ છે ચોથા પગને એટલે દોઢ નીતિને બાદ કરે છે. એમાં ખાલી નીતિ નિયમના પેલા તબક્કા મીટા નથી એટલે ખ્યાલ ના આવે. ખરેખર અઢી નીતિ દોઢ નીતિ બાદ કરેલી છે એટલે એમ કે જે બાહ્ય ત્યાગ અને બાહ્ય સંયમ અને બ્રહ્મચર્ય આદિ છે શુભયોગની એનાથી તેઓ કોઈ આત્મહિત થાય એવું નથી. આત્મજ્ઞાન પર વધારે વજન આવી ગયું. શાસ્ત્રો વિશે પણ જો જાણેલું રૂપને શાસ્ત્રો વિશેષ સહિત જાણેલું રૂપને કા તેઓ આશ્રય કરજો ભાવથી કાને તો જ્ઞાન તેને ભાગની જો સંમતિ આદિ સ્થળો નિર્વર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. શાસ્ત્રોમાં જે વિશેષ સહિત એટલે વિસ્તારથી જે કઈ કહ્યું છે એનાથી જો પોતાના આત્માને જો જાણ્યો જાણીનું જે રૂપને આત્માને પોતાના સ્વરૂપને જાણ્યો તો જીવવર એને જ્ઞાન કહે છે. જો ન જાણ્યું હોય તો સાચી ભાવના છે આત્મજ્ઞાન થાય એની ભાવના કરજો એનો આશ્રય કરજો આશ્રય ભાવના મારે કાં તો આત્માનું જ્ઞાન કરવું આત્મજ્ઞાન થાય તો ભાવથી સાચા કે ભાવનાથી આત્મજ્ઞાનની ભાવના ભાવની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના રાખવી અને એ ભાવનાનો આશ્રય કરવો તો જ્ઞાન કહીને ભાગથી જ્ઞાનીને જ્ઞાન કહ્યું અને એ ભાવના વાળાને જ્ઞાન કહ્યું છે પ્રાપ્ત કરવાનું છે તો જ્ઞાન તેને ભાગ્યું કારણમાં કાર્યનો ઉપચાર કર્યો. જે સંમતિ આદેશ સંમતિ પ્રકારની જે કોઈ મોટા શાસ્ત્રો છે એની અંદર આ વાત કરેલી છે એમ કે સ્થળે શાસ્ત્રમાં નિર્મળ કરે છે જ્ઞાન તેને સર્વસર્ગ્યો સાંભળો. આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાઈકું તેને અનુસાર તે મોક્ષાર્થ થશે. બાકી બીજી કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આંગળો નિર્ભર કહે છે જ્ઞાન કહે આ સમિતિ જાણીને જો જ્ઞાનીના પરમાર્થ સમિતિ ગુપ્તિનો જે કાંઈ વિષય છે એ પરમાર્થ સ્વરૂપ એનું જો જાણવામાં આવે તો સ્વરૂપલીનતાના જે બધા ભેદથી વાત કરે છે સ્વરૂપલીનતાને બાહ્ય વિકલ્પ સાથે તેઓ સંબંધ છે એવો એનો જે પારમાર્થિક નિશ્ચય લેવાનો સંબંધ છે એ જાણીએ તો એને મોક્ષ એને જ્ઞાન કહ્યું છે અને એ મોક્ષના પ્રયોજન સહિત મોક્ષ અનુસાર મોક્ષાર્થ અનુસાર જ્ઞાન છે એમ જે જ્ઞાનમાં મોક્ષાર્થ ન હોય મોક્ષનું પ્રયોજન ન હોય આત્માને મુક્તિ થાય એ પ્રકારનો હોય તો નિર્કલ્પના અને પોતે શાસ્ત્ર કરોડો શાસ્ત્રો માટે એની કલ્પના છે એના ઘરની કલ્પના ઉઠાવે છે ગુરુદેવ કદાચ કોઈ અન્ય માર્ગે ચડી જાય, ઉઠાવગીર છે, કલ્પના ઉઠાવે છે, ઉઠાવગીરે કલ્પના ઉઠાવે છે, એમની કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આવે, એને મનમાં એમ થાય છે મેં તો કરોડો શાસ્ત્રો લાખો શાસ્ત્રો વાંચ્યા, કે તારા મનનો આમળો ઉતાર્યો છે. મનનો આમળો એટલે કાઠિયાવાડી ભાષામાં કે માણસને એક કામ કર્યા વિના હક ન પડે, ત્યારે એ કામ કરે ત્યારે એને હક પડે. આત્મજ્ઞાન વિના શાસ્ત્ર વાંચવાની ટેવ પડી હોય ત્યારે એને એમ થાય કે આ શાસ્ત્ર વાંચું ને તો બસ હવે મારે વેઠું તો આટકી એક શાસ્ત્ર વાંચી લો આજે એટલે મારું કામ શું, આજે આજનું કામ મારું થઈ ગયું, કે મનનો આપણા ઉતાર હશે બીજું કાંઈ કરતો નથી. જો આત્મજ્ઞાન નથી તો એ બધા કરોડો શાસ્ત્રો તું વાંચતો હોય તો તારા મનનો આમળો ઉતારવાની વાત છે, એ સિવાય બીજું કાંઈ નથી. વળ ચડી ગયેલી વાત છે મનની અંદર, શાસ્ત્રો તો વાંચવું જ જોઈએ, એટલે શાસ્ત્ર વાંચ્યા કરે છે. એવા તો ભલે કરોડો શાસ્ત્રો વાંચ્યા હોય, મનનો આમળો ઉતાર્યો છે બીજું કાંઈ તે કર્યું નથી.
મનનો વેસ્ટ
થાય, આમ ચોક્કસ ચોક્કસ પ્રકારનો શબ્દો છે માણસ નથી કહેતા કે ભાઈ એને આમળો ચડ્યો છે એ ઉતરશે ત્યારે થશે પણ હઠ એક થાય છે એ કરે એને કરવું કર્યા વગર એને પડે જ નહીં. પછી અમારા શું પ્રકૃતિ હોય છે આ ચીજ અહીંયા જ રેડી જોઈ, પછી જો કોઈ બીજા મૂકાય તો એ તરત પછી ત્યાં મુકાઈ જાય, એના મનમાં આંબળો છે એમ જ કરશે બીજું નહીં કરે, એમ કર્યા વગર છોડશે નહીં. એવી રીતે આગ્રહ આંબળો એટલે આગ્રહ હઠ છે, એમાં હસ્તી શાસ્ત્ર વાંચે છે, કરોડો શાસ્ત્ર વાંચ્યા છે હસ્તી વાંચ્યા. તમારા હિન્દી બાકી છે કે બહુ ભરાઈ ગઈ હોય વાત, એને કોઈ વાત ખૂબ ભરાઈ ગઈ હોય કોઈ વાર નીકળે દુઃખનાથ કરે છે જેને કહે છે, એ કહે પછી એને શાંતિ થાય. તમારે ગુજરાતી એમ કહે છે ભાઈ એને આંબળો ચડ્યો હતો ને આમ આંબળો ઉતરે ઉતરી ગયો, એનો ચડ્યો ને એનો આંબળો ઉતરી ગયો, એને આંબળો કહે છે અમારે ઉભરો નીકળી ગયો, પણ એ બધું ભરાઈ ગયું હોય ને એ નીકળે ત્યારે એને આંબળો ઉતરો એમ કહેવામાં આવે છે. એવા સેન્સમાં આ વાત છે. જરા નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો તો માત્ર મનનો આંબળો હોય ને જીનવાળ કહે છે એને સર્વ સાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ વિખ્યાત્મના આમાં વપરાય છે. ઘણાને પોતાની વાત કહેવાનો આગ્રહ બહુ હોય, એટલે કે ત્યારે એને હક પડે, તો કોઈ એને બોલવા ન દે તો એ જરાક એમાં ખેંચા ખેંચી શકે છે. અરે ડાયો માણસ કે ભાઈ એને બોલી લેવા દે, એનો આમળો મનમાં ઉતરશે ને પછી શાંતિ થશે, એનો આમળો ઉતારી લેવા દો. એમ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ વિખ્યાતના શ્રી નંદી સૂત્ર નાખ્યા છે વેદના સિદ્ધાંતના, પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ખરો નિર્વર કહે છે જ્ઞાન એને સર્વભૂમિ. આ વાત બહુ સારી કરે છે કે જે અન્ય મતમાં ચાર વેદ કયા છે, સામ વેદ યજુર્વેદ ને બધા જે ચાર વેદ કયા છે હિન્દુમાં એ બધા વિખ્યાતના શાસ્ત્રો છે, પણ એક નયમાંથી નયા ભાસથી ઉત્પન્ન થયેલા એ વિખ્યાત્મક શાસ્ત્રો છે. નયા ભાસને લઈને એમાંથી નય શું છે ન્યાય શું છે એ શોધી એને જ્ઞાન કહે છે. જ્ઞાનીને તે જ્ઞાન પાછા એમાંથી નય જ્ઞાન એને કાઢ્યું, એ જ્ઞાનીને એમાંથી જ્ઞાન પાછું એ ઠેકાણે ફરો એમ કહે છે, એ ઠેકાણે સ્થિર થાય
પેલી જગ્યાએ
અભિપ્રાય આપી દીધો છે મારા ગ્રુપમાં છે યાદી કરેલી છે. એક એમણે જે મોક્ષમાળા લખી છે એમાં લખ્યું છે, અને પાછળ પણ એક જગ્યાએ છે, બે ત્રણ જગ્યાએ નો આધાર છે. પ્રમાણી રજનીકાંતમાં સ્થાપતા હતા ને, એની સામે એના આધાર માંગ્યા હતા. શ્રીમદ જે એમ કે અન્યમતમાં મધ્યસ્થતા ને એમને અન્ય બધા અન્યમતો પ્રત્યે સંભાવ હતો, અને કોઈને વિદ્યાર્થી નામ નહોતા કે એવું બધું થતું હતું નહીં. એમનો સ્પષ્ટ અભિપ્રાય છે, તમે બરાબર નથી આપ્યું સમજીને. તમે કહ્યું તમે આધાર મોકલો એમ, એ શ્રીમદના શબ્દોમાં આધાર મોકલો, પછી મોકલ્યો તો આધાર બે ત્રણ આધાર મોકલે, પછી એની સામે એને દલીલ નથી કરી. આમાંથી જ આધાર મોકલ્યા હતા પાના સહિત બધું. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર તો મિથ્યાત્મના, તો અહીંથી તો શું કે જો જ્ઞાની ને જ્ઞાન ભાષા છે માટે આપણે મિથ્યાત્મના ન કહેવાય, એવો ઊંધો અર્થ કરે છે. એ તો મિથ્યાત્મના શાસ્ત્રો છે, નયા ભાગ થઈને ઉત્પન્ન થયેલા છે, પણ એમાંથી જ્ઞાની જે નયની મર્યાદા છે એ સમજાવી શકે છે, સમજી શકે છે. એટલે એના જ્ઞાનમાં એ શાસ્ત્ર વાંચતા મિથ્યાત્વ નથી ઉત્પન્ન થતું. જ્ઞાની મિથ્યાત્મના શાસ્ત્ર વાંચે તો એનું જ્ઞાન મિથ્યા ન થાય, એના સમય જ્ઞાનમાં એને ખબર પડી જાય કે અહીંયા ક્યાં ભૂલ્યા છે, એનું જ્ઞાન થાય. અને ગંભીર સૂત્રમાં જે આ સિદ્ધાંતના ભેદ કયા છે એમાં ફેરફાર છે, તો પણ જ્ઞાન એને ખબર પડે છે કે આની અંદર સિદ્ધાંતિક વાત ખરેખર શું છે.
અજ્ઞાની ફેસલવાનું કારણ બને, અજ્ઞાની ફેસલવાનું કારણ
હવે એને શાસ્ત્ર નથી માનતો તો એને વાંચવાનું શું જરૂર છે? શાસ્ત્ર માનીને વાંચે છે એ તો ભૂલેલો છે, કેમ કે એની તો શ્રદ્ધા છે. ખબર પડી કે આ શાસ્ત્ર શાસ્ત્ર નથી, આ મિથ્યાત્મનો શાસ્ત્ર છે, તેને વાંચવાનું પ્રયોજન નથી, જરૂર નથી. કઈ પણ એને એના પ્રત્યે બહુમાન હોય તો એ પરિશ્રમ કરે, સમય શક્તિ બગાડે, મિત્રો શું કરવા બગાડે, એના માટે મેં કામ પૂછ્યું છે. એમના ખ્યાલમાં છે, એટલે એ વાત
લખી.
જ્ઞાન ના જે જ્ઞાન ભાષા તે જ્ઞાની તો એમાંથી તમને જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ કેવી રીતે છે એમ એમાંથી કાઢી શકે છે, એમાંથી સમજાવી શકે છે, માટે એના માટે જ્ઞાન છે. એ જ ઠેકાણે એટલે એ સ્થાને તમે એ સ્થાને પહોંચો. તમે નિર્મળ કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો વ્રત નહીં સત્ખાણ નહીં ત્યાગ વસ્તુ કોઈ ન. શ્રેણી મહારાજા માટે વાત બધી છે, અવિરત સમય દ્રષ્ટિ છે, શાહી સમય દ્રષ્ટિ છે. એટલે કે જેમને વ્રત નહોતું, જેમને પછકાણ પણ નહોતું, કોઈ બાદ ત્યાગ નહોતું, નહીં ત્યાગ વસ્તુ કોઈ નો, પણ કોઈ વસ્તુ ત્યાગી પણ નહોતી. મહાપદ્મ તીર્થંકર થશે, પ્રસિદ્ધ છે ભગવાનની વાણીથી, તે આવતી ચોવીસીના પ્રથમ આદિનાથ ભગવાન છે. ત્રણેક મહારાજાનો જીવ મહાપદ્મ નામના, જે અત્યારે આદિનાથ આ ચોવીસીના થયા, તે ઋષભદેવ નામના થયા. પહેલા પ્રથમ આદિ તીર્થંકર આદિનાથ મહાપદ્મ ભગવાન થશે, સૈનિક મહારાજા, જેની આપણે સ્થાપના કરી છે, પ્રતિષ્ઠા કરી છે. વ્રત નહીં પછખાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણાંગ જોઈનો. ઠાણાંગ સૂત્ર ની અંદર આ વાત પ્રસિદ્ધ છે. છેદ્યો અનંતા ભવનો, અનંતા ભવનો એમને જે કઈ કહેવું છે એને અનંતા ભવ છેદી નાખ્યા છે, તો એને જ્ઞાન કહેવા માંગે છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ સાંભળો, જેને અનંતા ભવનો પંત કરીને છોડી નાખ્યો છે એને જ્ઞાન કહેવું, ભાવ નિવૃત્તિ કરે તેને જ્ઞાન કહીએ, ભાવની આવૃત્તિ કરે તેને અજ્ઞાન કહીએ. ભલે એ જ્ઞાન ગમે એવા સ્વરૂપે દેખાવ પામતું હોય તો પણ તે અજ્ઞાન છે. ભગવાન ની મહાવીર સ્વામી ની જે વાણી છે એમાં એ વાણી નો પ્રકાશ થાણંદ સૂત્ર ની અંદર ત્રણેક મહારાજા નો ઉલ્લેખ છે એમ કે, એટલે આગમ વૈદિક છે. એટલો આ લોકો ને દલીલ હતી ને કે જે વાત આગમ માં હોય એને તમે સ્થાપો. એમ કહ્યું ભાવિ તીર્થંકર તો મહાપદ નો ભગવાન છે, એનો વિરોધ કેમ કરતા નથી? તો કે એ આગમમાં છે. અને સૂર્યકીર્તિ ભગવાન નું નામ આગમમાં નથી માટે મારો વિરોધ છે. એ તો તારું તો દલીલ હતી, આગમ ની તો દલીલ હતી. વેદાંત અમારા ચિત્તને વિશે વારંવાર એમ આવે છે અને એ પરિણામ સ્થિર રહ્યા કરે છે. ત્યાં નિર્ણય ની વાત કરે છે. વારંવાર એ વિચાર આવે છે અને નિશ્ચય થાય છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદીએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિશે નથી. છે તો કઈ વાત કરી છે? બીજા સંપ્રદાય ને માન્ય કર્યા છે એમ અંદર લખ્યું નહીં, ના પાડે છે. ચોખ્ખી વાત છે આ જગ્યાએ. વેદાંત આદિ દર્શન નો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જોતો જોવામાં આવે છે, પણ તેનો યથાર્થ નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે. આમાંથી જુદા પડેલા છે દિવ્ય ધ્વનિમાંથી. એટલે એમાં શું થયું છે કે એ સંપ્રદાયની અંદર બુદ્ધિમાન માણસો બહુ થયા. ઘણા એવા બુદ્ધિમાન માણસો થયા કે જેને એ એક જ વિષય જીવનભર ઉકાય શકે. ગ્રહસ્થાદી ગ્રહસ્થાશ્રમાદી છોડીને જંગલમાં વિશા અમારે તો કોઈ પૂછે કે આ દાઢો કેમ વધાર્યું છે? જંગલમાં કોઈ પ્રવૃત્તિ નહીં, એક જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ મારી આ છે. એવા ઋષિ મુનિઓ એ સંપ્રદાયની અંદર થયા છે. બહુ સૂક્ષ્મ માણસ કહે છે કે પણ સંપૂર્ણ નિર્ધાર ત્યાં જણાતો નથી. કેટલીક વાત ત્યાં મેળ ખાય એવી છે, અંશ એટલે કેટલીક વાતનો મેળ ખાય છે. આ એની મધ્યસ્થતા છે. અંશે જણાય છે અને કાંઈ કાંઈ તે પણ પર્યાય ફેર દેખાય છે. કેમ કે વિધિનો વિષય ના આવે એની અંદર. જ્યાં મિથ્યાતો હોય ત્યાં વિધિનો વિષય ના આવે, એટલે પર્યાય ફેર દેખાય છે. તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજી સુધી લાગી શકતું નથી. હા, એટલે કે વિરુદ્ધ છે, પણ વિરુદ્ધ છે એમ કહેવાના બદલે અવિરુદ્ધ નથી એમ કીધું. એમ પણ બને તે વખતે વિચારના કોઈ ઉદય ભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવ્યો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, તો કોઈ તમે કદાચ તમે કલ્પના કરો, તર્ક કરો મને કે તમારો ઉદય એવો હશે, કર્મના ઉદયમાં રહીને તમે વાંચ્યું હશે માટે તમને વેદાંતનો આશય બરાબર નહીં સમજાતો હોય, બાકી વેદાંત તો સત્ય જ થયું છે એમ. એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે. અમે તપાસ્યું છે, ઓબ્ઝર્વેશન કર્યું છે, તપાસ મેં કરી છે કે કઈ અમે કોઈ ઉદયમાં રહીને એટલે કે પક્ષા પક્ષીમાં રહીને તો આ વાત નથી કરતા ને. ઉદય નો અર્થ એમ પક્ષ બુદ્ધિ થી તો નથી કરતા ને કે જૈન નો પક્ષ ખેંચ્યો છે માટે વેદાંત ને મિથ્યા થઈ એવું તો નથી ને. તપાસ્યું છે પછી એમ કે અમારા ચિત્ત ની તપાસણી કરી છે. વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણામ આવીને કેટલી ખાતરી આપે છે. વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણામ આવીને તેને અવરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે. પુરુષાર્થ સમય પુરુષાર્થમાં ઉભારીને અમે આ તોડી છે આ વાતને એમ કે છે. તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મ સ્વરૂપ કહે છે તે પ્રકારે સર્વથા વેદાંત અવરોધ પણ હું પામી શકતો નથી. તો કે ગાંધીજીને પણ લખ્યું છે એમણે વાત કે વેદાંત આધ્યાયની અંદર જે વાત છે એ સંપૂર્ણપણે અવરોધ જોવામાં આવતી નથી. એ વાત એમ ગાંધીજીને લખી છે કેમ કે પોતે હિન્દુ ધર્મમાં હતા અને એની માન્યતા માટે એને એ સ્પષ્ટીકરણ આપ્યું છે. કેમ કે તે કહે છે તે પ્રમાણે આત્મ સ્વરૂપ નથી, કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે. મૂળમાં ફેર છે એમ કે છે, મોટો ભેદ એટલે મૂળમાં ફેર છે એમ કે. અને તે પ્રકારે સાંખ્ય આદિ દર્શનો વિશે પણ ભેદ જોવામાં આવે છે. વેદાંતના પેટા ભેદ છે સાંખ્ય આદિ દર્શન. એકમાત્ર શ્રીજીને કહ્યું છે હે આત્મ સ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે, જોવામાં આવે છે નહીં પણ તે પ્રકારે વેદવામાં પણ આવે છે, અનુભવ પણ થાય છે એમ કે છે. એમ જોવામાં આવે છે અને એમ અનુભવવામાં પણ આવે છે. સંપૂર્ણપણે અવિરોધી જીનનું કહેલું આત્મ સ્વરૂપ હોવા યોગ્ય છે એમ ભાષે છે, સ્પષ્ટપણે ભાષે છે એમ કે. સંપૂર્ણપણે અવિરોધી જ છે એમ કહેવામાં નથી આવતું એમ પાસે છે એમ કહ્યું ને, એમાં જળ નથી વાપરો એનો ખુલાસો કરે છે. તેનો હેતુ માત્ર એટલો જ છે કે સંપૂર્ણપણે આત્મ અવસ્થા મારી પ્રગતિ નથી, હું કેવળ થયો નથી માટે એમ કહું છું. કેમ કે એમના વચનોનો હું પૂરેપૂરો પાર પામ્યો છું એમ કહેવા માંગતો નથી. મારી શક્તિ છે એના ઉપરથી હું કહું, મારા અનુભવથી હું કહું છું. જેથી જે અવસ્થા અપ્રગટ છે તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ, જેથી તે અનુમાન ઉપર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી, એમ કેટલી મધ્યસ્થતા છે, અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે એમ જણાવ્યું છે. સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે એમ લાગે છે, હોવા યોગ્ય છે અને એમ લાગે છે. સંપૂર્ણ આત્મ સ્વરૂપ કોઈ પણ પુરુષને વિશે પ્રગટવું જોઈએ એવો આત્માને વિશે નિશ્ચય એને પ્રતીતિ ભાવ આવે છે. અને તે કેવા પુરુષને વિશે પ્રગટવું જોઈએ એમ વિચાર કરતા જીવ જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે. મિત્ર તો બધા ઘણા ને વ્યાસને જાણ્યા છે અને ફલાણા ને બધા એના નામની ખબર છે. શું વેદાંતના રચિતા વેદમ વ્યાસ કહેવાય છે, વ્યાસને જ વેદમ વ્યાસ કહેવાય છે. બધા મોટા માથાના નામની ખબર છે. એમ કહ્યું કે સંપૂર્ણપણે કોઈ પુરુષને વિશે આત્મ સ્વરૂપ પ્રગટે તો તે જીનેશ્વરને પ્રગટે એવું એમનું સ્વરૂપ છે એમ અમને લાગે છે. બીજા કોઈનું નામ ન લીધું છે, બાકી નહીં કોઈ એમ સંપૂર્ણ આત્મ સ્વરૂપ એને પ્રગટ્યું એમ અમને સ્પષ્ટ લાગે છે. અહીંયા ગૌરવ નથી લખ્યું એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિશે આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો તે શ્રી વર્ધમાન સ્વામી ને વિશે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે. અથવા તે દિશાના પુરુષો જે હોય એને વિશે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મ સ્વરૂપ પ્રગટવા યોગ્ય લાગે છે એમ કીધું. પત્ર અપૂર્ણ રહી ગયો છે, બહુ સારો પત્ર છે, આમાં બહુ મહત્વના પત્રો અપૂર્ણ રહેલા છે. તે જરા ખટકે એવો વિષય છે, એ પોતાનો અભિપ્રાય છે. એ અન્ય મત વિશેનો વેદાંત આદિ દર્શન વિશેનો બહુ સ્પષ્ટ અને અધ્યાત્મની ભળતી વાતો વાંચીને સાંભળીને લોકોને વ્યામો થાય છે કે વેદાંતની અંદર પણ કઈક આત્માની વાત બરાબર છે. કેમ કે સંખ્યા પણ આજે હિન્દુસ્તાનની અંદર જૈનો કરતા વેદાંતને અનુસરનારા હિન્દુ મોટી છે, બુદ્ધિશાળી માણસો છે. અને વેદાંતની અંદર બીજા અન્ય દર્શનો કરતા લોજિકનો વિષય બુદ્ધિમાન માણસો ઘણા થયા છે, એટલે લોજિકનો વિષય પણ એની અંદર ઘણો છે. એ બધો પ્રકાર જોઈને લોકોને વેદાંતની શ્રદ્ધા થઈ જાય છે, કહેવાતા જઈનો પણ વેદાંતને અનુસરતા થઈ જાય છે. એવો બધો પ્રકાર ઘણો બન્યો છે. અને ભૂતકાળમાં પણ આ દેશમાં ઘણા જઈનો હિન્દુ થઈ ગયા છે, એનું કારણ પણ આ વેદાંત છે. કેમ કે ત્યાં પ્રખર વિદ્વાનો થયા, શંકરાચાર્ય જેવા બીજા બીજા, પછી તો શાસ્ત્રાર્થ ચાલેલા છે, વેદાંતિઓને જૈનો અને આચાર્યોને વિદ્વાનો વચ્ચેના શાસ્ત્રાર્થો પણ ચાલ્યા છે. એટલે એ લોકોમાં બુદ્ધિશાળી વર્ગ પણ એ કાળો હતો કે ક્યાંક જેને લઈને જૈનો જૈનત્વ છોડીને સંપ્રદાય કલ્ટો મારીને હિન્દુઓ થયા છે, એવા પ્રકાર બન્યા છે. આજે એની સંખ્યા વધારે છે, એનું પણ એ મૂળમાં કારણ એ પણ છે. એટલે એ વિષયની અંદર એમણે બહુ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો.
ગોગલ